તારીખ 22/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 808 અને 809 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 473
પ્રશ્ન કયો છે? મુનિ દશા સંબંધી સ્પષ્ટીકરણ છે. વિતરાગી જૈન વિરાજને સવસ્ત્ર દશા હોય કે નિર્વસ્ત્ર દશા હોય એ સંબંધીનું અહીંયા સ્પષ્ટીકરણ છે. પ્રશ્ન છે, તમની મૂર્છા વિના વસ્ત્ર રાખે તો શું વાંધો? શ્વેતાંબર જૈન શ્વેતાંબરામનાયમાં સવસ્ત્ર મુનિ દશા હોય છે તે વસ્ત્રાદિનું ગ્રહણ છે તેને ધર્મના ઉપકરણ તરીકે ગણવામાં આવ્યું છે.
બરાબર.
માત્ર વસ્ત્ર જ નહીં, વસ્ત્ર ઉપરાંત પાત્ર પણ, આહારનું પાત્ર પણ ધર્મના ઉપકરણ ગણવામાં આવ્યું છે. વસ્ત્ર પાત્ર એટલું અને પણ સુવાના સાધનો રૂપ જે શૈયાના વસ્ત્રો છે એને પણ ધર્મનું ઉપકરણ ગણવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ એ ઉપરાંત ગરમ કામળ આદિ જે છે એને પણ ધર્મનું ઉપકરણ છે. આમ એક વસ્ત્રના બહાને નામે અનેક પ્રકારના વસ્ત્રો અને અનેક પ્રકારના શારીરિક અનુકૂળતાના સાધનો ધર્મના ઉપકરણ તરીકે મૂર્છા વિના હોય તો મુનિને મુનિદશામાં હરકત નથી એવું સિદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યું છે. અહીંયા વિચારણીય પ્રશ્ન એ છે, વિચારવા યોગ્ય પ્રશ્ન એટલો છે કે આ ચારિત્રનો વિષય ચાલે છે કે માત્ર શ્રદ્ધાનો વિષય ચાલે છે? ગ્રહસ્થને અનેક પ્રકારના શારીરિક અનુકૂળતા પ્રતિકૂળતાના સંયોગો સમ્યક શ્રદ્ધાન સહિત ગ્રહસ્થી ધર્માત્માને હોય તો પણ એવી એક વિવિક્ષા થઈ શકે, એવી વિવિક્ષા હોઈ શકે કે મૂર્છા વિના છે એમને મૂર્છા નથી. પણ તેથી એવું અર્થઘટન ન થઈ શકે કે ચારિત્રના દોષરૂપ આસક્તિ તે ધર્માત્માને નથી એવો બચાવ થઈ શકે. ત્યાં શ્રદ્ધાને એમનું યોગ્ય છે, જ્ઞાન એમનું સમ્યક છે અને પોતાના શુદ્ધાત્માને જ સર્વસ્વ માને છે, ઉપાધિ તરીકે અંગીકાર કર્યો છે, તો પણ ચારિત્ર દોષને લઈને અનેક પ્રકારના રાગ દ્વેષ અને રાગ દ્વેષના નિમિત્તો સાથેની જે પ્રવૃત્તિ છે તે દોષ છે. દોષ છે તે દોષ જ છે અને ગુણ નથી, તેથી દોષનો બચાવ હોઈ શકે નહીં. પોતે પણ ન કરે, બીજા પણ એનો કરે તો એમ કહે કે એમ નહીં એટલો દોષ છે એટલો દોષ જ છે, પછી મારો હોય કે તમારો હોય તેથી સિદ્ધાંત બદલી શકાતો નથી. ગુણ દોષને ગુણમાં ફેરવાતો નથી, ગુણને દોષમાં ફેરવી શકાતો નથી. તો મુનિદશાનું જે પ્રકરણ છે એ શ્રદ્ધાની વિવિક્ષાવાળું નથી પણ ચારિત્રની વિવિક્ષાવાળું છે. તેથી મુનિદશામાં ચારિત્રની સ્વરૂપ સ્થિરતા કેટલી હદની હોય અને મુનિદશામાં ચારિત્રની સ્થિરતા એટલે વિતરાગી કેટલી હદે વિતરાગતા વધેલી વિકસિત થયેલી હોય એનો અહીંયા સવાલ છે. સદનનો સવાલ નથી. જો એમ કહેવામાં આવે કે મૂર્છા વિના વસ્ત્ર આદિ ગ્રહણ થાય તો મૂર્છા વિના અલંકાર શા માટે ગ્રહણ ન થાય? જો મૂર્છા વિના વસ્ત્ર આદિ ગ્રહણ થાય તો ગ્રહસ્થને યોગ્ય એવી કોઈ પણ ક્રિયા મૂર્છા વિના કેમ નકર કરી શકાય? પણ કઈ મૂર્છા? શ્રદ્ધાની મૂર્છા છે કે આચરણની મૂર્છા છે? આ અહીંયા પ્રશ્ન છે. તો અહીંયા જ્યાં મુનિદશાનું પ્રકરણ ચાલે છે ત્યાં આચરણનું પ્રકરણ ચાલે છે, ત્યાં ચારિત્રનું પ્રકરણ ચાલે છે, અને તેથી ત્યાં વિતરાગતા આચરણમાં કેટલી છે, અને આચરણમાં વિતરાગતા હોય ત્યારે એ વિતરાગતાને અનુકૂળ નિમિત્તો હોય કે પ્રતિકૂળ નિમિત્તો હોય એ વિષય વિચારવો રહેશે. ત્યારે જેમણે વિતરાગતા જેમની વધી, જેઓ મુનિદશા યોગ્ય વિતરાગતામાં પરિણમ્યા, એ આચરણમાં આવ્યા, સ્વરૂપ સ્થિરતામાં રહ્યા, એમણે એમ પોતાની દશાથી જાહેર કર્યું કે અમે આ મોક્ષ માર્ગમાં ઉભા છીએ. અમૃતચંદ્રાચાર્ય 200મી ગાથા પ્રવચન સારમાં કહ્યું, આ રહ્યા મોક્ષ માર્ગના પ્રણેતા અમે. ભાગ્યે જ આવું કહેવું, જ્ઞાની કે મુનિ પોતાના વિશે ભાગ્યે જ બોલે, પણ કોઈ વખત એવો કાળ આવે છે એને ભૂલવું પડે છે. જ્યારે મતમતાંતરો ઉત્પન્ન થાય છે અથવા એ ચારિત્ર દશા વિશે બીજો પણ એક પ્રચલિત મત પ્રવર્તો હોય ત્યારે એમણે કોઈ વખત પોતાના વિશે પણ સ્પષ્ટ અથવા સ્પષ્ટીકરણ કરવા માટે કોઈ એમ પણ એને બીજી ઊંધી દ્રષ્ટિથી ખતવી શકે કે આ તો અભિમાનની વાત થઈ, પોતાની આ પોતાના આવા વખાણ કરે તો શું એ અભિમાન નથી? બીજા જીવોને, નીચેની દશાના જીવોને વિશ્વાસ આવે, આસ્થા આવે કે આવી વિતરાગી દશાનું આચરણ તે મુનિ દશા છે, એમ કહેવા માટે, એમ સમજાવવા માટે વાત કરી છે. નહીં કે પોતાની વિશિષ્ટતા બતાવવા, ત્યાં તો પોતે નમ્રતા બતાવે છે. શાસ્ત્રની રચના કરી, શાસ્ત્રની રચના એટલી બધી વિદવત્તાપૂર્ણ છે કે આજે એમએના કોર્સમાં એ ચાલે છે. પ્રવચન સાર સંસ્કૃત એમએનો કોર્સ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ છે આખો, એમાં પ્રવચન સાર ચાલે છે સંસ્કૃતની અંદર. જેમ કાલિદાસનું શાકુંતલ ચાલે છે યુનિવર્સિટીમાં, એમ કોઈ કોઈ યુનિવર્સિટીમાં પ્રવચન સાર ચાલે છે. કેમ કે એમનું વિદવત્તા પણ પ્રવચન સારની અંદર સમયસાર કરતા પણ વિશિષ્ટ પ્રકારે આવ્યું છે. તો ત્યાં એમ કહે છે પોતે કે આ શાસ્ત્રની રચના મેં કરી નથી, હું આ શાસ્ત્રનો રચનારો નથી. નમ્રતાથી એમ કહે છે કે આ તો પુદ્ગળોની સ્વયં રચના છે, આત્મા જળની રચના કરતો નથી, કરી શકતો પણ નથી, એમ કરીને એ શાસ્ત્રને મેં કર્યું છે ને હું આમ કહું છું એ પ્રકારમાં વાતને લીધી નથી. તો એ દશાવાળા નિર્દોષ અને પવિત્ર દશામાં ઝૂલનારા, છઠ્ઠે સાતમી ગુણ સ્થાને રહેનારા આચાર્ય અને મુનિરાજ એમ કહે છે કે આવી મુનિ દશા હોય છે, બીજી રીતે મુનિ દશા હોય તો આપણો સિદ્ધાંત બદલાઈ જાય છે, પછી કોઈ પાંગરો નહીં રહે કે ક્યાં જઈને ઊભા રહેશું, એ પરિસ્થિતિ નહીં રહે. કેમ કે પછી તો મૂર્છા વિના ગ્રહણ એમાં અનેક પદાર્થોનો સમાવેશ કરવો પડશે આગળ જતા. કેટલા વસ્ત્રનો ગ્રહણ એની કોઈ મર્યાદા નહીં રહે. એક પગથિયું ચૂકતા એ શિથિલાચરણ ક્યાં જઈને ઊભું રહેશે એનો કોઈ નિયમ નહીં રહે. એ તો નિયમ રાખવા માટેની વાત એવી બાજુ રહી, પણ એ તો એમ કહે છે કે કુદરતી રીતે જે વિતરાગી અવસ્થા વધે છે ત્યારે કુદરતી રીતે જ આ પરિસ્થિતિ છે કે આરંભ સમારંભમાં આવવું પડે એવો કોઈ પ્રકાર મુનિદશાની વિતરાગતામાં સંભવિત નથી, એનો પુરાવો અમારી દશા પોતે છે. એનો પુરાવો અમારી દશા પોતે છે. બીજાથી મારે કોઈ વાત કરવી નથી. અમારી વિતરાગતા વધી છે. અમને પોતાને અમારા શરીર માટે એટલો વિકલ્પ આવતો નથી કે આ શરીરને સર્પ કરડે, આ શરીરને કાળોતરો ઝેરી મીછી કરડે તો એનાથી ખસીને દૂર જાવું, કરડવા આવે તારે, એટલો વિકલ્પ આ શરીર માટે અમને રહેતો રહ્યો નથી. દેહથી ભિન્ન આત્મા જે સમ્યક દર્શનના કાળમાં જાણ્યો અને અનુભવ્યો, એ જ દેહથી ભિન્ન આત્માનું આચરણ અમારી મુનિ દશામાં પ્રગટ છે. એ સ્થિતિ છે આચરણની ત્યાં. તેથી એમણે એ વિષય પોકારી પોકારીને જ્યાં આચરણનું પ્રકરણ ચાલ્યું છે ત્યાં બહુ સ્પષ્ટ કર્યો છે. આપણે આવી ચર્ચા ઓછી ચાલે છે, પણ અહીંયા તો સામે સ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો આજનો વિષય જ એ છે, એટલે એ સ્પષ્ટીકરણ છે. કોઈ મતમતાંતરની ટીકા ટિપ્પણી માટેનો વિષય નથી, પણ વસ્તુનું સત્ય સ્વરૂપ શું છે એ પોતાના હિત માટે સમજવા યોગ્ય છે. જેને પોતાનું હિત કરવું છે તેને સમાધાન આપે છે કે મુનિની છઠ્ઠી ભૂમિકા અરાગી અહિંસા છે. શું કે છે? મુનિ અહિંસા મહાવ્રતને પાળે છે. પાંચ મહાવ્રત છે ને, એમાં પહેલું મહાવ્રત છે એ અહિંસા નામનું મહાવ્રત છે. એક અહિંસા મહાવ્રતના બહારના પડખાની વિશાળતાને વિચારવામાં આવે તો બાકીના ચારે મહાવ્રત એમાં સમાય છે. અહિંસા પછી જેમ કે અસત્ય બોલવાથી કોઈને પણ દુઃખ પહોંચે, ચોરી કરવાથી કોઈને પ્રતિકૂળતા પહોંચે, અબ્રહ્મચર્યથી જીવોની હિંસા થાય, અને પરિગ્રહ કરવાથી પણ બીજાને પ્રતિકૂળતા પહોંચે, એ બધી હિંસાના જ પ્રકાર છે. તેથી એક અહિંસામાં તો પાંચે મહાવ્રત ખરેખર આવી જાય છે. એટલે મુદ્દાસર વાત લીધી છે, બીજી બધી લંબા લાંબી ચોડી વાત નથી કરી. કે મુનિને એવી અહિંસા હોય છે એ તો વ્યવહારિક અહિંસા છે, પણ એક બીજી અહિંસા પણ મુનિ પાસે છે જે આ વ્યવહાર અહિંસાથી બહુ મોટી અહિંસા છે. આવો જે બીજા જીવો પ્રત્યેનો પ્રતિકૂળતા નહીં પહોંચાડવાનો જે શુભરાગ, એ રાગરૂપ અહિંસા છે. અને મુનિરાજની સ્વરૂપ સ્થિરતા થતાં આત્માના જ્ઞાન દર્શન પ્રાણની અને આનંદ પ્રાણની હાનિ ન થાય, એની સુરક્ષા થાય, એ મુનિરાજની વિતરાગી અહિંસા છે. આ વિતરાગી અહિંસાનું પ્રકરણ દિગંબર સાહિત્યમાં છે, એકનું શ્વેતાંબર સાહિત્યની અંદર નથી. વ્યવહાર પણ એનો એટલો ઉત્કૃષ્ટ છે અને નિશ્ચય પણ એટલો ઉત્કૃષ્ટ છે. બંને સ્તરને તપાસવામાં આવે, નિશ્ચયના સ્તરને તપાસવામાં આવે કે વ્યવહારની કક્ષાને તપાસવામાં આવે, બંને સ્તરમાં જગતમાં એનો જોતો ક્યાં એન બરાબરી થઈ શકે એ પ્રકાર જોવામાં આવતો નથી. હા, કેટલાક અન્યમતીઓ ખાખી બાવાઓ દિગંબર રહે છે તો પણ તે શરીરની રક્ષા કાજે રાખ આદિને ચોળે છે, તેલ માલિશ આદિ કોઈ કરે છે, એટલે તેલને લઈને ઠંડી ન લાગે, રાખને લઈને ગરમી ન લાગે. શિયાળાની ઋતુમાં તેલ માલિશ કરે તો બહારની હવામાં રહેલો જે ભેજ છે એ અડીને જે ઠંડી વધે અને શરીર ઠંડુ થાય એ પ્રકારનો જે ઉનાળાની અંદર ધોમ ધકતા તડકામાં રાખ ચોળી હોય તો બીજો ફરક પડે છે. અથવા કદાચ એવું કોઈ ન કરતું હોય તો પણ એનો નિશ્ચય પણ શુદ્ધાત્માની સ્થિરતામાં નથી, અને એનો વ્યવહાર પણ પંચ મહાવ્રત આદિના પાલન રૂપ નથી, કે જેમાં અંતર્બાહ્ય અહિંસા આદિ નિર્દોષતાનું પાલન થાય એવું પ્રતિપાલન અંતર્બાહ્ય આત્માનું, સ્વનું અને પરનું ક્યાંય જોવામાં આવતું નથી. એટલે તો શ્રીમદજીએ કહ્યું છે કે જેમ એક જ્ઞાનમાં બે તરવાર સમાતી નથી, એમ આ જગતમાં જૈનનો જોટો ક્યાંય નથી. બીજો જૈન નથી આ જગતમાં, જૈન છે પણ બીજો જૈન ક્યાંય નથી. આવી વાત કરી છે, એ તો બહુ સમર્થતા લખવામાં કુશળતા હતી. એ પ્રકારનો સૂક્ષ્મ તો યોગ તો ઉત્પન્ન તો કહે છે કે મુનિની છઠ્ઠી ભૂમિકા અરાગી અહિંસા છે. જે ભૂમિકા છે એ રાગ મૂળમાં તો આ મૂળ દશા છે. મુનિરાજની મૂળ દશા અને ઉત્તર દશા બંનેને ઓળખવી જોઈએ, અને તો જ મુનિ દશાનો યથાયોગ્ય મહિમા આવે. જ્ઞાનીની પણ અંતર મૂળ દશા અને ઉત્તર દશા બંને ઓળખવી જોઈએ, અને તો જ જ્ઞાનીનો યથાયોગ્ય મહિમા આવે, નહીતર આવી શકે નહીં. તો આ અહીંયા મૂળ દશાની વાત ચાલે છે કે મુનિની છઠ્ઠી ભૂમિકા અરાગી અહિંસા છે. રાગ વિનાની વિતરાગી દશા છે, કે જે દશાના કારણે ન તો પોતાના દર્શનના આનંદના પ્રાણની હિંસા થાય છે, કે ન તો બીજા જીવોને પ્રતિકૂળતારૂપ હિંસા થાય છે, પ્રાણઘાતરૂપ હિંસા થાય છે, એવી એક અરાગી અહિંસા છે. તેને શરીર સિવાય કોઈ પણ સંયોગો પ્રત્યે મૂર્છા ન હોય. એક ચારિત્રના વહન અર્થે, સંયમના વહન અર્થે શરીરની મૂર્છા એટલી છે કે આહાર ગ્રહણ કરે છે, એટલો વિકલ્પ આવે છે અને પ્રવૃત્તિ કરે છે. એ ગુણ નથી, એ કોઈ ગુણ નથી. એટલે તો પૂજામાં ક્ષુધારોગ વિનાશનાય નૈવેદ્યમ નિર્વામ એનો એનો અર્ઘ ચડાવવામાં આવે છે. એ રોગ છે, એ શરીરનો રોગ છે, શરીરને જે ક્ષુધા ઉત્પન્ન થાય છે એ શરીરની તંદુરસ્તી નથી. ડાક્ટરી વિજ્ઞાનમાં ભલે તંદુરસ્તી કહે, પણ અહીંયા તો ભગવાનના જ્ઞાનમાં એ રોગ છે. અને એ ક્ષુધા રોગ પૂર્વકર્મના દોષને લઈને છે. શેનું ફળ છે? એ પૂર્વકર્મના દોષનું ફળ છે. એ ક્ષુધા રોગને પણ પોતે મટાડવા ઈચ્છે છે, એને રાખવા ઈચ્છે છે. ન તો એ દોષના ફળને રાખવા ઈચ્છે છે, ન તો એ ફળના કારણ સ્વરૂપ દોષને રાખવા ઈચ્છે છે. બંનેમાંથી એકને રાખવા ઈચ્છતા નથી, પરંતુ પોતાની અશક્તિ છે. ચારિત્રની સ્થિરતા એટલી ઓછી છે ત્યારે એમને જ્ઞાન ધ્યાનમાંથી પણ આહારનો વિકલ્પ ઉઠે છે. જંગલમાં રહ્યા રહ્યા માત્ર જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં જે મુનિરાજો મસ્ત થઈને રહ્યા છે, એને પણ પૂર્વકર્મના દોષને કારણે ક્ષુધા ઉત્પન્ન થાય છે. અને એ ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે પોતાની અસ્થિરતાને લઈને આહારનો વિકલ્પ થાય છે, કે જે પ્રકાર અરિયંત દશામાં હોતો નથી.
બરોબર.
પછી આ લોકોએ તો જે મુનિને વસ્ત્ર થાપ્યા છે એમ અરિયંત દશામાં આહારને પણ થાપ્યો છે, પણ એવો દૂષિત ભાવ, શરીરની મૂર્છાનો ભાવ અરિયંતને હોઈ શકે નહીં. કેમ કે તે સંપૂર્ણ વિતરાગ થયા છે. અને મુનિરાજ સંપૂર્ણ વિતરાગ નથી થયા, પણ હજી કોઈ અંશ બાકી છે વિતરાગતાનો, અને રાગ રહ્યો છે. તેથી તેમને આહાર ગ્રહણ કરવાનો રાગરૂપ વિકલ્પ ઉત્પન્ન થઈ આવે છે. તે પણ તે આત્મસ્થિરતાના બળે ટળી જાય છે ત્યારે એ આહાર કરવાની પ્રવૃત્તિમાં આવતા નથી. પણ અશક્તિ એટલી હદે ચાલુ રહે તો બાહ્ય સંયમનો પણ નિર્વાહ થતો શારીરિક અશક્તિમાં ન દેખે તો એ આહારની પ્રવૃત્તિમાં વિકલ્પ દશામાં જોડાય છે, પણ એ પણ શરીરની એટલી મૂર્છા છે એમ અહીંયા કહે છે. એથી વધારે મૂર્છા વસ્ત્રાદિની હોય એવું બનતું નથી. ઉપકરણનું પ્રકરણ ચાલ્યું છે સત્શાસ્ત્રોમાં, મુનિરાજના આચરણનો, જ્યાં આચરણના ગ્રંથો છે ત્યાં ફક્ત ઉપકરણમાં શાસ્ત્ર, ઉપકરણની અંદર મોરપી છે અને ઉપકરણની અંદર કમંડલ. એ એટલા માટે એને ઉપકરણ ગણ્યા છે કે મંદિરમાં ભગવાનના દર્શન આદિ અથવા સત્શાસ્ત્રને સ્પર્શવા આદિનો જે પ્રકાર છે તે શારીરિક અશુચિ દશામાં જો કરવામાં આવે, શરીર મળ સહિત કરવામાં આવે, તો તે શાસ્ત્રનો અને દેવનો અવિનય છે. તે શાસ્ત્રનો પણ અવિનય છે અને તે દેવનો પણ અવિનય છે. એવો અવિનય ન થાય તેટલા પૂરતું કમંડળના પાણીનો, શુદ્ધ પાણીનો ઉપયોગ છે.
બરોબર,
પીવા માટે હરગીજ નહીં. બળબળતો ઉનાળો હોય અને તૃષાથી પ્રાણ છૂટે એવી પરિસ્થિતિ હોય તો પણ મુનિવા મુનિને એટલી શરીરની મૂર્છા નથી, શરીરની મૂર્છા હોવા છતાં એટલી મૂર્છા નથી કે પાણીનો એક બિંદુ ગ્રહણ કરે. ફરી વાર બીજી વાર પાણી પીએ નહીં. ચોવીસનો સવાલ નથી, બપોરે આહાર કાળે એક વખત પાણી પીએ આહાર ઉપર, 24 કલાકમાં બીજી વાર નહીં, ગમે તે પરિસ્થિતિ હોય. આહાર પણ 46 દોષ રહિત મળે, ઉદ્દેશિત અને આધાકર્મી આહાર ન હોય તો જ આહાર ગ્રહણ કરે, નહીતર પ્રાણ છૂટી જાય તો પણ એક કણ આહાર ગ્રહણ કરે નહીં. શરીરની મૂર્છા હોવા છતાં આટલી મર્યાદા સહિત છે, એટલી એથી એવી અસ્થિરતા નથી કે શરીરને ટકાવવા માટે એન કેન પ્રકારે ગમે તે રીતે આહાર કરે અથવા ગમે તે રીતે પાણી લે, એ પ્રકાર મુનિદશામાં આવતો નથી. એમની વિતરાગતા પાણી અને આહારના અયોગના કાળમાં વિશેષપણે વૃદ્ધિગત થઈને, પુરુષાર્થ વિશેષપણે વૃદ્ધિગત થઈને, સ્વરૂપ સ્થિરતા વધારીને એ સંલેખના કરે છે, પણ સિદ્ધાંતને અથવા દશાને, દશાને સિદ્ધાંત બે એક સાથે તૂટે છે. કોઈ એમ કહે કે સિદ્ધાંત જાળવવા આમ કરવું પડે, કરવું પડે એ પ્રશ્ન નથી. દશા જ એવી હોય છે, કુદરતી રીતે સહજપણે હઠ વિનાની આ દશા છે. આ કોઈ હઠથી પાળવાનો વિષય નથી, આચરણનો વિષય. એ હઠથી પાળવાનો કોઈ વિષય નથી અને એટલા જ માટે સમ્યક દર્શનમાં પરિપૂર્ણ શુદ્ધાત્માનું શ્રદ્ધાન હોવા છતાં અને જ્ઞાન હોવા છતાં સહજ હઠ વિનાની વિતરાગી દશા વધે, એટલા જ આચરણમાં સાધકો આગળ વધે છે. કોઈ હઠપૂર્વક કોઈ સાધનો કોઈ સાધકો આચરણની અંદર આગળ પડતું પગલું ભરતા નથી, નહીંતર એમને ખબર છે કે દુનિયા તા ત્યાગ પાછળ લટ્ટું છે. આ દુનિયામાં ત્યાગ દેખે તો લોકો નમી પડે છે, ઝૂકી પડે છે, એ એમને ખબર છે. ગુરુદેવને એક પાય કહેવા આવેલા દિગંબરમાં કે આપ જરા પ્રતિમા ગ્રહણ કરો ને, જો આપ 5મા ગુણસ્થાનની થોડીક પ્રતિમાની જાહેરાત કરો કે હું આટલી પ્રતિમા, 11 પ્રતિમા છે એમાંથી, અણુવાતમાં 11 પ્રતિમાથી, એમાં 1, 2, 4, 6 લીધી છે, 2 પ્રતિમા લઈએ તો આખો અમારો દિગંબર સમાજ તમારા પગમાં પડી જાય. કે ભાઈ બાપા, તમારા સમાજને પગમાં પાડવા માટે મારે કોઈ પ્રવૃત્તિ કરવી એ કોઈ મારા આત્મા માટે હિતની વાત છે? એ તો મારા આત્માને નુકસાનનું કારણ છે. એવા માન અપમાનને મુખ્યતા આપીને જ્ઞાની શું મુમુક્ષુ પણ આચરણ કરતા નથી તો જ્ઞાનીનો તો પ્રશ્ન રહેતો નથી કે માન સન્માનને મુખ્ય કરીને અથવા લોક સંજ્ઞા લોક દ્રષ્ટિને મુખ્ય કરીને લોકો શું કહેશે, લોકો શું કરે છે, લોક શ્રદ્ધા શું છે, લોક માન્યતા શું છે, એને મુખ્ય કરીને જ્ઞાની કદી આચરણ કરતા. આત્માને હિતરૂપ હોય તે આશરે અને કરે, એ સિવાય બીજું કઈ એમના લક્ષમાં હોતું નથી. તો એમણે એ કહ્યું કે શરીર સિવાય કોઈ પણ સંયોગો પ્રત્યે મૂર્છા ન હોય, અને તે પણ મર્યાદિત શરીરની મૂર્છા, અસ્થિરતાની મૂર્છાઓ. શ્રદ્ધાની મૂર્છા તો સમ્યક દર્શનમાં શરીરની એ ગઈ છે, અને રાગની એ ગઈ છે, અને બીજા પરિગ્રહ રહ્યો છે તો પણ એની મૂર્છા જ્ઞાનીને નથી. પણ અહીંયા આચરણનો અધિકાર ચાલે છે, શ્રદ્ધાની વિવિક્ષા ચાલતી. એ મૂર્છા મુનિને ન હોય, કેવળ જ્ઞાન લેવાની તૈયારી વાળા મુનિ એમ, જિનેન્દ્ર થવાની તૈયારી વાળા મુનિ એમ. જિનેન્દ્રના ચાળા પડવાનો સવાલ નથી, ખરેખર જિનેન્દ્ર થયા છે અનંત મુનિઓ. એ રીતે જિનેન્દ્ર થયા છે કે પહેલા જ એમનું જિનેન્દ્ર જેવું યથાજાત રૂપ, નગ્ન દિગંબર અવસ્થા, નિર્વસ્ત્ર અવસ્થા અને વિતરાગી અવસ્થા એટલી પ્રગટ થઈ જાય છે. એટલે તો આચાર્ય મહારાજે એ કહ્યું કે મોક્ષ જોવો હોય, મોક્ષ તત્વનું જ્ઞાન કરવું હોય તો આ ભાવલિંગી સંત મોજુદ છે. અષ્ટપાવડની અંદર પહેલા પાવડમાં, પ્રથમ પાવડમાં એમણે એ વાત કરી કે આમ તો વિતરાગી દશારૂપ જે નિશ્ચય જીન માર્ગ છે એ અરૂપી છે, પણ જો તમારે મૂર્તિમંત જીન માર્ગના દર્શન કરવા હોય તો આ રહ્યા મુનિ. આ મૂર્તિમંત થયેલો જીન માર્ગ છે કે જે તમને બાહ્ય એના દેદાર છે, એની વિતરાગતાનો અણસાર આવ્યા વિના રહે નહીં એવી એ દશા છે. જંગલમાં જંગલી પશુઓ મુનિરાજની શાંતિ જોઈને ઠરી જાય એવા અનેક પ્રસંગો છે. વાઘ સિંહ જે આજુબાજુ ચિત્ર્યા છે કુંકુંદાચાર્યના પાસે, એ એટલા માટે ચિત્ર્યા છે. મુનિરાજનું ચિત્ર જંગલના સંયોગ વાળું ચિત્ર્યું છે. આપણે જ્યાં જ્યાં ચિત્ર્યું છે, કોઈ અપાશ્રામાં કે મકાન મહેલમાં બેસાડ્યા, એ જંગલની અવસ્થામાં જ્યારે વાઘ સિંહ સર્પાદી અનેક ક્રોધી પ્રકૃતિ વાળા પ્રાણીઓ, એમાં બહુભાગ પ્રાણીઓ ઉપર એવો પ્રભાવ આવે છે કે આટલી શાંતિ. આ મનુષ્યો તો આપણને જોઈને ભાગવા વાળા છે, એના બદલે આટલી શાંતિની સ્થિરતા ઠરી જાય છે. એ પોતાની ક્રોધ પ્રકૃતિને ત્યાં શાંતિ પહોંચે છે. એક નિમિત નિમિત એક સંબંધ છે, મુનિ કઈ કરે છે એ પ્રશ્ન છે
નહીં.
આવી જેમની બાહ્ય શાંતિ પણ ધોનારને શાંતિ ઉપજાવે એવી છે. એક ઉપાદાનમાં નિમિત સાપેક્ષ કેટલા ગુણ છે કે ભાઈ એકદમ લીલો રંગ જોવે તો કહે છે આંખ ઠરે છે એમ, કહે છે માણસ. શું કહે છે? આંખ ઠરે છે. હવે આંખ તો ઠરે છે આંખના ગુણથી. એમ કોઈ અનુચિત, કોઈ નિર્દોષ પ્રાણીનું કોઈ ડોકું મરડતું હોય, આ કબૂતર છે, માણસો કરે છે ને માંસાહાર, તો માણસ જોઈ નથી શકતા. ત્યારે આવી હિંસા, આવી હિંસા, આટલી નિર્દયતા એમ થઈ જાય, કંપારી છૂટી જાય. એમ આવા શાંત મુનિઓને જોઈને સહેજે જ્ઞાન વિના પણ શાંતિ ઉપજવાના પ્રસંગો છે. અને જે હરણિયા મનુષ્યને ભાળીને ભાગે એ એવું બીકણ પ્રાણી છે પ્રકૃતિથી, કે એનો અવાજ થાય ત્યાં ભાગે, એને પંપાળવા આવ્યો હોય ને તો એને જોવે. અહીંયા છે ને અભયારણ્ય છે વલભીપુર પાસે, એમનું જોવે કે આ મને જોવા આવ્યો છે, કે મને પંપાળવા આવ્યો છે, મને ખોરાક આપશે, બિસ્કિટ આપશે, ઘાસ આપશે, મને મીઠાઈ આપશે. એ તો ભાળે એટલે દૂરથી જ ભાગે, ઉડી ઉડીને જતા હોય એવી રીતે ભાગે. એના ભયનો એ સૂચક છે કે જે ઉડવાની જેમ ભાગે છે. એ હરણિયા મુનિરાજને જોઈને એને ખબર નથી હોતી કે અરે આ તે મુનિ છે કે કોઈ બાવલું છે, પથ્થર પીડ્યો છે, કેમ કે ઉપર ધૂળ માટી લાગેલી હોય છે. કોઈ વખત તો પાંદડા માંદડા સૂકીને આમ હવામાં ઉડતા પણ એમના ઉપર પડે છે, ધૂળ પણ ઉડીને પડે છે. દોષ ધ્યાનની સ્થિરતામાં રહે તો એમને એમ રહે છે, કઈ આગુ પાછું કરતા નથી. એ ભૂલી જાય છે કે આ મનુષ્ય છે, તો પોતાના શરીરે ચડાવતી હોય તો એને હાથ નથી કે ખંજવાળે. મુનિરાજના શરીર સાથે પોતાના શરીરને ઘસે છે. શાંતિ બહારમાં આટલી મનીમાં હોય છે, એ અંતરંગ વિતરાગતા બહારમાં, અંતરંગ શાંતિ બહારમાં ઝળકા વિના રહેતી નથી. વિતરાગતા ને શાંતિ જેમ ક્રોધ માયા માન લોભ બહારમાં ઝળકા વગર રહેતા નથી, આત્માના એ પરિણામ છે, તેમ આત્માની વિતરાગતા અને શાંતિ પણ બહારમાં ઝળકા વિના રહેતા નથી. આ પરિસ્થિતિ છે. એવા મુનિઓ ન દેખાય તો એવા મુનિઓના દર્શનની ભાવના ભાવવી. મારા ગુરુદેવ બહુ ભાવના ભાવતા, સવારમાં ઠલ્લે જાય, બાર માઇલ બે માઇલ જતા સ્વાસ્થ્ય સારું હતું, ચાલી શકે ત્યારે આમ સવારમાં જેવું કરે. અત્યારે કોઈ મુનિરાજ નથી, કોઈ કારણ વૃદ્ધિધારી ઉપરથી ઉતરે ને દર્શન આપે, અને એવી ભાવના ભાવે કે કોઈ વાર આંખમાંથી આંસુ નીકળી જાય. આવા ભાવલિંગી સંતના દર્શન થાય તો એના પગના તળિયા ચાટી, એમ બોલતા. એ તો ભાવનાનો પણ, તેથી કરીને એવું નથી કે એવા મુનિ ન દેખાય તો મુનિ ન હોય એને મુનિ તરીકે સ્થાપવા, માનવા, સ્વીકારવા, અંગીકાર કરવા, અને મુનિ ન હોવા છતાં મુનિ ઉચિત વ્યવહાર કરવો, એ ગ્રહિત મિથ્યા દર્શનનું કારણ થાય. એટલે કેવા હોય છે મુનિઓ, કે કેવળ જ્ઞાનની તૈયારી લેવા વાળા છે, જે કેવળ જ્ઞાન રૂપી પહાડ ચડવા માંગે છે પોતાના સ્વયંના પુરુષાર્થ દ્વારા. તે કેવળ જ્ઞાનની તળેટીમાં ઉભા છે અત્યારે. બેન શ્રી આ શું કહેવાય કે મુનિઓ તો કેવળ જ્ઞાનની તળેટીમાં ઉભેલા છે, ઉપર ચડવાના ઈચ્છુક છે, કામી છે, પોતાના પુરુષાર્થથી આગળ ચડશે, ઉપર જશે. એટલે એવા મુનિઓ છે જેને ગણધર ભગવાન નમો હોય, બાયડી મરી ગયું હોય, ગરીબી હોય, નોકરી ધંધો કરવાની પરિસ્થિતિ ન હોય, તો કે જય નારાયણ લઈ ગયો દીક્ષા, અને પછી નમો લો, એ સર્વ સામણમાં આવી ગયા. પાપા એવી રીતે ગુણિ દશાનું અપમાન ન થાય, એ તો મુનિ દશાનું હળાહળ અપમાન છે. એટલે મુનિ દશાના વિષયમાં બહુ ગંભીરતાથી વિચારવા યોગ્ય છે, કેમ કે મહાગુરુદેવ શ્રી પોતે સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુપણાની દીક્ષા અંગીકાર કરી અને આખું જગત એમને સાધુ માનતા થાય એ પરિસ્થિતિમાં આવેલા અને ત્યાંથી પાછા ફરેલા છે. જ્યારે એમની પ્રતિષ્ઠા અને માન્યતા ભગવાન બરાબર હતી, કેમ કે સ્થાનકવાસીમાં મૂર્તિ છે નહીં, જે કઈ ધર્મનું સ્થાન છે એમાં મુખ્ય તો સાધુ છે, અને એમનું સંપ્રદાયની આજ્ઞા અનુસારનું આચરણ એટલું જ કડક હતું, ગંભીરતા જે કાર્ય હાથમાં લેતા એ ગંભીરતાથી એનું પ્રતિપાલન કરતા હતા, એટલે બિલકુલ ચોખ્ખો આચરણ અને એમની વિદવત્તા, એમનું વ્યક્તિત્વ, શરીરની પ્રતિભા એ વગેરે જોતા સ્થાનિક વાસીમાં તો એમને કોઈનો હીરો કહેવામાં આવતા કે આ તો ભગવાન છે અમારા સ્થાનિક વાસીમાં. તે બી એમણે કોઈ પણ સમાજની અપેક્ષા રાખ્યા વિના, મારા ટેકેદારો અનુયાયીઓ મારા રાગીઓ મારા પ્રત્યે રાગ રાખશે કે નહીં, મારું સ્થાન આ સ્થાનકવાસી સમાજમાં રહેશે કે નહીં, બીજા દિગંબરને માનીશ તો એ મને અપનાવશે કે નહીં, એની કોઈ પણ ખાતરી કર્યા વિના, સત્યને માટે ખાતરી શું હોય, આત્મા માટે કરવું હતું, કોઈ સમાજને માટે એમને કરવું નહોતું. કોઈ પણ જાતની અપેક્ષા વિના, રાગી અને દ્વેષીની અપેક્ષા રાખ્યા વિના, ઉપેક્ષા કરીને એમણે જે સત્ય હતું એને અંગીકાર કર્યું અને જાહેર કર્યું કે મુનિ દશા આવી હોતી નથી, અમે ભાવે મુનિ હતા નહીં છીએ નહીં, માટે મુનિ તરીકેનો અમારી સાથેનો વ્યવહાર એવો અનુચિત વ્યવહાર એનો સખતપણે નિષેધ કરવામાં આવે છે, સ્પષ્ટ નિષેધ કર્યો. કહે છે કે મુનિઓ કેવા હોય, કે કેવળ જ્ઞાનની તૈયારીમાં પડેલા એ મુનિઓ ઘડીમાં સાતમી ને ઘડીમાં છઠ્ઠી ભૂમિકામાં ઝૂલે છે. કોઈ મુનિઓ સાથે તત્વ ચર્ચાનો પ્રસંગ ઉભો થાય છે ત્યારે હું સીધો આ પ્રશ્ન કરું છું, ચર્ચા ખાનગીમાં રાખીએ છીએ સમાજની વચમાની, કેમ કે આમાં તો પ્રેસ્ટીજનો સવાલ થાય, કે મુનિ દશા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ચૌદ ગુણસ્થાનને વિશે જીન માર્ગમાં કહી છે એમાં તો કોઈને મતભેદ નથી, ચાહે શ્વેતાંબરામનાય હોય કે ચાહે દિગંબરામનાય હોય, કે બરાબર ચૌદ ગુણસ્થાન છે એમાં ચોથા ગુણસ્થાનથી સાધક દશા અને ચૌદમા ગુણસ્થાન સુધી નિર્વાણ ન પામે ત્યાં સુધી ચડતી ચડતી દશા છે. તો મુનિ દશાનું ગુણસ્થાન કહ્યું કે છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન તે મુનિ દશા છે. છઠ્ઠા ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનમાં મુનિ દશા કેવી હોય, કે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજને વિકલ્પ ઉઠે ત્યારે અહિંસાદી પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ અઠ્યાવીસ મૂળ ગુણના વ્યવહારનું પ્રતિપાલન કરતા જોવામાં આવે છે, બાહ્ય પ્રવૃત્તિ સંયમ. અને સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ હોય ત્યારે અંતરલીન ધ્યાનમાં હોય, ક્યારે એમને છઠ્ઠું હોય ને ક્યારે એમને સાતમું હોય, પહેલા તો એ હું પૂછું છું, તો બહુ ભાગને તો એ ખબર નથી કે છઠ્ઠું ક્યારે આવે ને સાતમું ક્યારે આવે. ક્યારે જયારે ધ્યાન ધરે મુનિ અને આત્મામાં લીન થાય ત્યારે હાથમાં આવતું હશે, બાકી છઠ્ઠું રહેતું હશે તો એમ નથી. પણ જયારે મુનિ તરીકેનો વ્યવહાર થતો હોય, પોતે પણ માનતા હોય મનાવતા હોય, બીજા પણ માનતા અને મનાવતા હોય, ત્યારે તો એ વાત સ્પષ્ટ થવી ઘટે કે મુનિ પણ છે કે નહીં. તો બહુ ભાગને તો એ ખબર નથી કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો કાળ કયો, ક્યારે, કેટલો, એનું પરિમાણ શું, એના માપની કોઈને ખબર નથી. પછી એમને શાસ્ત્રનો આધાર આપીને કહીએ કે મુનિરાજની દશા તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતી દશા છે, ક્ષણમાં છઠ્ઠું ક્ષણમાં સાતમું એવી દશા આવે. તો એવી દશા થાય છે તો પ્રશ્ન નથી, એક વાર થઈ હોય તો ખબર પડે, આ તો ક્ષણે ક્ષણે થવાનો સવાલ છે. જેને એક વાર પણ થઈ નથી એની તો એ દશા કેવી હોય એની ખબર નથી, એટલે એ દશાની ચર્ચા પણ ત્યાં સ્થાન પામતી નથી, કેમ કે ખબર નથી એની શું ચર્ચા કરે. આ પરિસ્થિતિ અત્યારના કહેવાતા સંપ્રદાયમાં ઉપસ્થિત વિદ્યમાન છે, જેમને દશા કેવી હોય એનું જાણ પણ નથી, અનુભવ અને વેદન એ તો એક અલૌકિક સ્થિતિ છે. સાતમી અને છઠ્ઠી ભૂમિકામાં ઝૂલે છે, આનંદમાં ઝૂલે છે, અંદરથી જેમ દરિયો મધ્યબિંદુથી ઉછળીને કાંઠે ભરતી આવે છે એમ આનંદનો સાગર અંદરમાં છે આત્મા, એમાંથી પર્યાયના કાંઠે મુનિ દશામાં ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન આનંદનું મુનિ દશામાં એવું હોય છે કે તેથી કરીને એ આનંદને વશ દેહની પ્રતિકૂળતાનું લક્ષ એમને રહેતું નથી, છૂટી જાય છે, તેથી એમને હઠ કરીને દેહ દમન કરવું પડતું નથી. આનંદની દશામાં રહેતા હોવાથી એમને દેહ દમન કરવું પડતું નથી, અને જો આનંદની દશા ન હોય તો દેહ દમન કર્યા વિના બહારમાં એ રીતે રહી શકાય નહીં, ઠંડી ગરમી અને વરસાદની પ્રકૃતિની ઉગ્રતા, ત્રણેય ઋતુની જે પ્રકૃતિ છે એ ઋતુઓની પ્રકૃતિની ઉગ્રતાની જે સીમા છે આ દેશમાં, બીજાને ક્યાં વાત કરે, અહીંયા થાય છે ને પરદેશમાં તો ક્યાંય નામ નિશાન નથી, એમાં મુનિપણું રહેવું એ અંદરના આનંદ વગર કોઈ રીતે સંભવિત નથી, અંદરની વિતરાગતા વિના કોઈ રીતે સંભવિત નથી, કાં તો હઠ કરે અને કાં તો અંદરથી આનંદ લાવે, એ સિવાય બીજી કોઈ રીતે સંભવિત નથી અને શક્ય નથી. તેઓ આનંદમાં ઝૂલે છે તેને વસ્ત્રના રાગવાળી દશા હોતી નથી. કેમ કે વસ્ત્રમાં એકલો વસ્ત્રનો રાગ નથી, જ્યારે વસ્ત્રનો રાગ કરે ત્યારે વસ્ત્રની સાફસૂફીનો રાગ કર્યા વિના ચાલતો નથી. સાફસૂફીનો રાગ કરે તો સાબુ સોડા ને પાણીનો રાગ કર્યા વિના ચાલતો નથી. એટલે એ વણઝાર કેટલી ચાલે છે એની પરંપરા જ્યારે વિચારવામાં આવે ત્યારે એ વિતરાગી દશા છે કે કેમ એના ઉપર એક પ્રશ્ન ચિહ્ન લાગે છે. ત્યારે કોનો આધાર લેવો, કે આધાર એનો લેવો કે છઠ્ઠી સાતમી ગુણસ્થાનની આનંદની ભૂમિકા ચાલે છે કે નહીં. આ મુનિ દશાની મૂળ મુનિ દશા છે, પંચમહાવ્રત આદિ તો એમની ઉત્તર મુનિ દશા, બહારની મુનિ દશા છે. જો મૂળ મુનિ દશા હોય તો તે ભાવલિંગી સંત છે, નહીતર નગ્ન દિગંબર રહીને 28 મૂળ ગુણ સાચા પાડતા હોય તો તે મુનિ નથી, ખરેખર તે મુનિ નથી. એને અમૃતચંદ્રાચાર્ય સંસાર તત્વ કહ્યું, ત્યાં પંચરત્નમાં જ્યાં મુનિને મોક્ષ તત્વ કહ્યું ત્યાં નગ્ન દિગંબર 28 મૂળ ગુણ નિરતિચાર પાડવા વાળા દ્રવ્યલિંગી મુનિને સંસાર તત્વ કહ્યું. ઠીક, અંગધારી હોય છે એ મુનિઓ, શાસ્ત્ર જ્ઞાનમાં અંગ પૂર્વના ધારણ કરનારા હોય છે અને આચરણની અંદર મુનિ દશાનું નિરતિચાર આચરણ, બાહ્ય આચરણ પાળતા હોય, જે અત્યારે તો જોવા ક્યાંય મળતું નથી. અંદરમાં વિતરાગતા નથી, સમ્યક દર્શન પણ નથી, એટલે એને સંસાર તત્વ કહ્યું. મોક્ષ માર્ગ શરૂ નથી થયો છતાં પણ ઉદયના ઘરની દીક્ષા લીધી છે અને આચરણ બરાબર પાડે છે. મુનિ છે તો આચાર્ય મહારાજ કહે છે કે સંસાર તત્વ છે, મોક્ષ તત્વ તો ભાવલિંગી સંત છે અને સંસાર તત્વ તો દ્રવ્યલિંગી મુનિ છે. આ બે ગાથા એક સાથે લખી છે, પહેલા મોક્ષ સંસાર તત્વની વાત લખી છે, તરત બીજી ગાથામાં મોક્ષ તત્વની વાત લખી છે. અને આ જીવે પણ એ ભૂલ કરી છે, એમાં કોઈનો વિચાર કરવા જેવો નથી. આ જીવે પણ, આ જીવની જે કથા છે કે આ જીવે અનંતવાર એ રીતે જીન દીક્ષા અંગીકાર કરી છે, મુનિ દશા પાળી છે એવી રીતે, અને અંદરમાં એને માર્ગ હોતો નથી, મળ્યો હોતો નથી, અને એ રીતે સંસાર પરિભ્રમણ ચાલુ. નવમી ગ્રેવે જાય, જે આચરણના શુભાચરણના ફળમાં ગ્રેવકમાં જાય અને પાછો એ કેન્દ્રીમાં જાય, આ પરિસ્થિતિ થાય. રાગવાળી દશાને ચારિત્ર માનવું, અહીંયા ચારિત્રનું પ્રકરણ છે. રાગવાળી દશાને ચારિત્ર માનવું તે હિંસા છે. શ્રદ્ધા સમ્યક થાય, જ્ઞાન સમ્યક થાય અને રાગ રહે તો નીચેના ગુણસ્થાનની સાધક દશા સ્વીકારવી જોઈએ, તે પણ રાગને દોષ ગણીને, રાગને નિર્દોષતા ગણીને બિલકુલ નહીં. પણ ચારિત્રના પ્રકરણમાં તો રાગવાળી દશા તે ચારિત્ર નથી પરંતુ ચારિત્ર દોષ છે એમ સમજવું જોઈએ. એમ ન સમજવામાં આવે તો પોતાના આત્માની હિંસા મિથ્યાત્વથી થાય, તે મિથ્યાત્વરૂપ હિંસા થાય. ત્યાં ચારિત્રનો દોષ એકલો ન લાગુ પડે પણ જ્ઞાનના વિપર્યાસનો અને શ્રદ્ધાના વિપર્યાસનો દોષ પણ ત્યાં લાગુ પડે છે. 806
તમામ સમ્યક દ્રષ્ટિની એવી ભાવના ઉપજે છે, એનો
પ્રત્યક્ષ પુરાવો છે, શ્રીમદ રાજચંદ્રજીનું મહાકાવ્ય છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ ગ્રહસ્થ દશામાં રહીને એમણે મુનિ દશાની ભાવના ભાવી છે. શ્રીમદજીના એક મુખ્ય અનુયાયી એક અનુયાયી મળ્યા, શ્રીમદજીને છેલ્લો ભાવ માની, અરહંતનો ભાવ માનીને મોક્ષે ગયાનું માને છે. એમ પ્રચલિત માન્યતા એ લોકોની એવી છે. એમને એ કહ્યું કે 29મા વર્ષે તો એમને અપૂર્વ અવસરની ભાવના ભાવી છે. અરિયંત હોય મુનિ દશાની ભાવના ભાવે કે ગ્રસ્ત હોય તે ભાવે, પણ સ્થૂળ વિચારધારા અને સ્થૂળ ઉપયોગના કારણે આગળ પાછળનો મેળ તેવું મેળવી શકતા નથી. બહુમાન હોય, ભાવુકતા હોય, અરે જ્ઞાની પ્રત્યે પ્રગટ પરમેશ્વર બુદ્ધિ હોય એ બીજો વિષય છે. એ પરમેશ્વર વત છે એમ માનીને પરમેશ્વર બુદ્ધિ છે, પરમાત્મા વત છે એમ માનીને પરમાત્માની બુદ્ધિ છે, પણ પરમાત્મા છે અત્યારે એ બીજી વાત છે. પાડોશીને પિતા તુલ્ય કહેવાય, પણ પિતા તરીકે એને રાખવામાં આવે એવું હોય શકે? મોટો અનર્થ થાય. તો એ રીતે વિવેક તો જ્યાં જેટલો છે તેટલો અંગીકાર કરવો. તમામ ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન વર્તી સાધકને આવી પોતાની પવિત્ર મુનિ દશા પ્રગટ થાય એવી ભાવના થયા વિના રહેતી નથી. જેને પરિપૂર્ણ વિરાગતા જોઈએ છે, જેને પરિપૂર્ણ નિર્દોષતાનું પવિત્રતાનું ધ્યેય છે, અને એ ધ્યેયને કારણે જેમને સાધક દશાની શરૂઆત થઈ છે પૂર્ણતાના લક્ષ્ય, એવા સાધકને પોતાની દશા વધે એની ભાવના હોય એમાં વિચાર બીજો વિકલ્પ હોય શકે? બીજો શું એમ જ હોય શકે. એને કોઈ પણ માણસ દુકાન માંડે એને કરોડપતિ થવાની ભાવના છે કે નહીં, લખપતિ થવાની ભાવના, વધુ કમાણીની ભાવના છે કે નહીં, એ પ્રશ્ન શું હોય શકે? દુકાન માંડી છે એનો અર્થ જ એ છે કે કમાવા માટે દુકાન એને માંડી છે. એમ જેણે સાધકપણાનો સહજ વ્યવસાય, ઉપયોગનો વ્યાપાર જેણે શરૂ કર્યો છે, એ વ્યાપાર વૃદ્ધિગત થાય, પોતાના દોષ ટળે અને આત્મગુણો પ્રગટ થાય એવી ભાવના કયા સાધકને ન હોય, એ પ્રશ્ન રહેતો
નથી.
સર્વ સાધકોની એવી જ દશા હોય છે, એવી જ ભાવના હોય છે, બીજા પ્રકારે કોઈને હતું.
40 મિનિટ
સુધી 10 મિનિટ કોઈ વાર કારણસર થઈ જાય, વાત છે, પણ છતાં બધાને એક સરખો કારણ પાછળ ન હોય તો 8:30-9 સમજીને જાય. ડિસિપ્લિનની ખાતર આપણે ટાઈમમાં તો નિયમિત રહીએ, મોડું થાય એટલો આપણો દોષને માર્ગ ગણીને ક્ષમા માગી લઈએ. બીજો રખાયો
દેવાદિદેવિમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાણુ શ્રી કાન ગુરુદેવનો જય હો, વિત્રાગી વિકંબર ગુણધારમનો જય હો.